દેહ કેટલો નિશ્ચિત, કેટલો બધો નિશ્ચિત કે કઈ કશામાં આપણો જીવ જાય નહી દેહ સિવાય. અને બીજું બધું કામ કરતા હોય ગૌણ રીતે, ગૌણ રીતે. અને એ આપણું ધ્યેય મનમાં જ રહે તો કે એ બને ની ઘર કેવી રીતે બને? તો જેમ આપણે આપણે રૂપિયા આપણી પાસે હોય, પાંચ દસ પંદર હજારની છોકરી હોય રૂપિયાની, આમ જેમ ફરફરતા ફરતા ઘર આગળતા વાતચીત ચડી ગયા અને પેલી રૂપિયાની બોટ ટૂંકલી હતી પણ
નીકળી ગયા,
એ કોઈક ઠેકાણે મૂકી દીધી આપણે પણ ભૂલી ગયા. એ ટૂંકડી એ ટૂંકડી રૂપિયાની એ થોડી છોકરો હતો ને ક્યાં મૂક્યો છે આપણે ભૂલી ગયા. ત્યાંથી તો જતી રહ્યું પેલા ઘરાકમાં મન પહેરી ગયું આપણું ને ઘરાકને ચૂક્યું. ત્યાર પછી પેલો ખ્યાલ આવ્યો તો સાલી પેલી રૂપિયાની છોકરી આપણા હાથમાંથી સાલી આપણે ક્યાં મૂકી દીધી? ક્યાંય સુધી ચડ્યું નહીં મને, મને એમાં રહ્યું મન, આખું મન
પેલી
છોકરી વિચારે છે. અને આગળ પાછળ જે કામ આવ્યું તે કર્યા કર્યું આપણે.
હા એટલે બીજું બધું કામ કરતા હતા, મન પેલા પરોવેલું,
મન તો પેલામાં જ પરોવી રહ્યું. અને પછીથી જયારે જડે છે, જડે છે. આ તો દાખલો મેં એટલા માટે આપ્યો કે એક વાર મન છીએ ત્યારે તો મારો ગાળો ગપ્પા મારો છો તે
ઘણી વાર એવું
થાય છે. મોટા તો આવી રીતે આ કિસ્સાથી આપણને સમજાય છે કે એકને ને એકમાં મન રહે અને બીજું કામ આવે તે આપણે કરી શકીએ છીએ. જો આપણને એવું પેલામાં તો લાગેલી જ હોય છે રૂપિયા આપણા હોય ને જાય આ રીતે કારણે મૂકી ગયા હોય, એટલે એમાં મન રહે કારણ કે રૂપિયાની સાથે મન જોડાયેલું છે એટલે એમાં રહે. અને આ ધ્યેય છે એ નિરાકાર છે, એ નિરાકારની સાથે મન જોડાયેલું રહેવું એ બહુ અઘરું છે. પણ જેને લગ્ની લાગી છે કે આ જ કરવું છે એવી જેને લગ્ની લાગી છે તે અનુજ આ કામ છે, બાકીનાનું આ કામ નથી. લગ્ની લાગી નથી જેને તેનું આ માર્ગમાં કામ નથી. અને જેને લગ્ની લાગે છે એ લગ્ની લાગે છે તે જેને લગ્નીનો સ્વભાવ જ એની પાછળ જ પડે અને એ જ જુએ આડું અવડું આડે આવડા સંસારના બીજા કામમાં ચિત્ત કદી એનું જાય નહીં. તો કે શી કે તો કોઈ પ્રશ્ન પૂછે તો કે બે આ સંત મહાત્મા થયા તો ઘણા આડા આવડા ફરે છે, દેખાડા છે એમ ફરે છે, એવા આડાવડા ઘણા કામ કરે છે એવા. તો એનો જવાબ એ છે કે પોતાનામાં સ્થિર થઈ ચૂકેલા છે, પોતાનામાં સ્થિર છે, પોતાનામાં રહીને પોતાનામાં એકપણે રહીને અનેકમાં એ રહ્યા છે એ અનુભવ એને થઈ ચૂકેલો એટલે એમ કરે છે. તમે જાણતા નથી કે એકમાં એ સ્થિત થઈ ગયેલો છે, એકમાં સ્થિત થઈ ગયેલો માણસ ગમે તે કર્મ કરતો હોય એ કર્મનું એને બંધન નથી કારણ કે એક સાથે ને સાથે જ છે. અને જે કરતો હોય કર્મ તે પણ પરોપકાર પરોપકારને માટે જ છે, બીજો કોઈ એનો હેતુ નથી, કોઈ પ્રકૃતિનો કે જીવનો હેતુ નથી. જયારે બીજા કોઈ માણસો એવું કામ કરતા હોય તો એ દોષને પાત્ર છે, ભલે એ સાધક હોય કે ભગવાનને માર્ગે જનાર હોય, પણ એનું દિલ હજુ ભગવાનને માર્ગે એક આકાર વાલ્કેનિક થયું નથી. એ થયું હોય તો એ જ માત્ર વિચાર આવે અને એનાથી વિરોધના કોઈ પણ કર્મ તરફ એની દ્રષ્ટિ જાય નહીં, ઇમ્પોસિબલ જવી. કારણ કે સતત પેલા જ પેલી ધૂન લાગી હોય એને, એ ધૂન એકાકાર, એ ધૂન સતત છે, ઊંઘમાં પણ એ ધૂન છે અને ઊંઘમાં એને પછી સ્વપ્ન પણ આવે છે. આ જાતના સલાહ શું તમે મોટા વાત કરો છો, નકામી 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 નથી. મારા જીવનમાં મેં અનુભવેલું છે કે મને સ્વપ્ન આવતા તે મારા ગુરુ મહારાજની સાથે સંકળાયેલો પણ મારી પાસે જઈ શકું એટલે મારી શક્તિ નહીં, પૈસા નહીં મારી પાસે, એની પાસે જઈ શકું. રોજ હું પ્રાર્થના કરું, રોજ એને સ્મરણ કરું, રોજ એને મારી આંખો સામે રાખું, એમ બધું કરું. સાતત્ય નહીં, એમાં કન્ટિન્યુટી નહીં રહેતી, પણ આ બધું ચાલે કરું. એટલે રાત્રે મને સ્વપ્નમાં આવે કે તું આ કર, તે કર, પરાણું કર. સ્વપ્ન એટલો તો મિથ્યા એમ સમજેલા આપણે, એટલે એના તરફ લક્ષ નહીં રાખેલું બિલકુલ. પછી મને થયું ગરબડ કે સાલું આ મેં ખોટું કર્યું, પણ થઈ ગયા પછી શું થાય. પછીથી મેં લક્ષ આપવા માંડ્યું એ પ્રમાણે કરવાને. ત્યારે ધૂન આપણને આપણા લગ્ન લાગે છે, ખરી ખરી ત્યારે લગ્ન અનેક રીતે આપણને શીખવે છે. લગ્નની ધૂન એવી છે કે તમને અનેક રીતે એ દોરવે છે, અનેક રીતે એ શીખવે છે. માણસ સામે મળતો હોય, તમે કઈ કામ માટે જતા હો અને એ કામનો ઉકેલ પેલો સામે માણસની વાત કરતા કરતા તમને મળી જાય, એવા પ્રસંગ મારા જીવનમાં 4-5 બનેલા છે. ત્યારે અનેક રીતે એ લગ્ન આપણને શીખવે છે. કારણ કે લગ્ન એક લગ્ન આપણે કહીએ ખરી એક મોસ્ટ એબસ્ટ્રેક્ટ છે, એ એબસ્ટ્રેક્ટ છે, પણ જેમ એ એબસ્ટ્રેક્ટ છે તેમ એ સર્વત્રમાં પ્રસરેલી છે. એબસ્ટ્રેક્ટ કોઈ ઠેકાને પુરાવીને બેસી નથી રહેતી. આ હું સમજુ છું કે મારી સમજણ છે તે હું કહું છું, મેં કઈ શાસ્ત્ર પાત્ર વાંચ્યા નથી, પણ આ એબસ્ટ્રેક્ટ રીતે અને આપણી બુદ્ધિ સ્વીકારી શકે એવી રીતની વાત હું કરું છું. તો એમાં કોઈ તર્ક દોષ આવે તો જરૂર મને કહેવું, કારણ કે તર્ક જો તર્કની સાથે સુમેળ ના હોય અને બુદ્ધિથી એ વાત આપણે ગળે પૂરેપૂરી ના ઉતરે તો ખચકો પડે, તો એ બુદ્ધિ આપણને બરાબર કામ નહીં આપે,
બુદ્ધિ એક્સેપ્ટ ના કરે.
હા, એક્સેપ્ટ ના કરે. એટલે બુદ્ધિને હંમેશા સંતોષ, આ માર્ગે જેને જવું છે એને પોતાની બુદ્ધિને સંતોષવી જ પડશે. ધારો કે બીજા વિચાર કરે એમ કે બરોબર છે, આ વિચાર તું કરે છે તો ખોટું નથી, તું કરે છે, પણ ભાઈ આપણે કામ આ કરવાનું છે એ તું જાણે છે કે નહીં, તો આ કામ કરવા માટે આ તું વિચાર કરે છે તેનાથી થશે તો કે ના, તો પછી આ શા માટે બધું ભાઈ એમ. એને બુદ્ધિને પણ આપણે સમજાવવું પડે, બુદ્ધિનો વિરોધ કરીને આપણે નહીં પામી શકીએ કશું. આમાં કોમ્પ્રોમાઇઝ સમાધાનનો માર્ગ આપણે સ્વીકારવો પડશે. સમાધાન ઉર્ધ્વ પરત્વનું લઈ જવાને માટે બધાને આપણે સમજાવવા પડશે. ત્યારે એક તો તટસ્થતા જયારે પ્રગટે છે અને એમાં બુદ્ધિની મદદ આપણને લેવી પડે છે, બુદ્ધિ ખીલે છે ખરી, ત્યારે બુદ્ધિની સાથે જેના મિત્રો છે તર્ક દલીલ શંકા એ બધા બુદ્ધિના વિષયો છે. હવે એની સાથે એકાકાર થયેલા નથી. હા, તર્ક બુદ્ધિ શંકા એની સાથે એકાકાર થયેલા નથી, એટલે એ વિરોધ કરે ત્યાં. એ વિરોધ કરે છે ત્યારે એ બુદ્ધિનો જંગ છે. આપણું પોતાનું જંગ હોય છે જે આપણો વિરોધ જેમ કરે છે એ આપણને કબૂલ થાય એવી હકીકત છે. તેવી રીતે આ તર્ક દલીલ શંકા કુશંકા આ બધા જે છે બુદ્ધિના અંગો તે વખતે એ વધારે ખીલે છે અને વધારે ખીલીને એ પછી અવરોધ કરતા બને છે ને, પેલી તટસ્થતાને
અવરોધ કરતા બને છે
ત્યારે તટસ્થતામાં ખંડિત થાય છે અને ખંડિત થાય છે ત્યારે તટસ્થતા પણ એવું એક બળ છે એ છાનું માનું બેસી રહેવું નથી, એ માત્ર જોયા જ કરે છે એવું નથી. એના પર જયારે હુમલો આવે છે, તટસ્થતા પર પોતાના પર હુમલો આવે છે જયારે, ત્યારે એ જાગૃત થાય છે અને એનો સામનો પણ એ કરે છે. ત્યારે એવું જયારે થાય છે ત્યારે એ તટસ્થતા પણ જાગૃત થાય, તટસ્થતા કહ્યું ત્યારે એનામાં બુદ્ધિ નથી હોતી એમ નહીં. ખરેલું બધું જે તે હોય મન બુદ્ધિ ચિત્ત પ્રાણ એનામાં છે ખરા, પણ બધા ઠરેલા એવા પ્રકારના એના છે. એટલે બુદ્ધિમાં, એની બુદ્ધિમાં સમત્વ પ્રગટેલું છે. તો આજે આપણે પ્રશ્ન અત્યારે આપણે જે ચર્ચીએ છીએ તે બુદ્ધિની સાથે જે આ તર્ક દલીલ શંકા કુશંકા આવું બધું વગેરે હોય છે એ બુદ્ધિની સાથે જોડાયેલું છે, એક રૂપ છે બુદ્ધિની સાથે. તે બુદ્ધિ પેલાની સાથે જાય ત્યારે આ જતા નથી, આ વિરોધ કરે છે. એ વિરોધ કરે છે ત્યારે વધારે એક્ટિવ બને છે, અને વધારે એક્ટિવ બને એટલે એ પોતાનો ભાગ ભજવે. એ ભજવે ત્યારે ઊંધું ઊંધું સુજાડે. સવારે કરાતે મને ફરી બેગ ભૂલ્યો લઉં છું ત્યારે મને માન બરોબર નથી રહેતું. અને કઈ હજાર નામ બોલાવવાને એનું નામ છે તે મને યાદ ના આવે ત્યારે રામ નામ એટલું યાદ આવે. મગનલાલ ચોખું કહી દઉં છું, બહુ દિવસ મગનલાલ કહી દઉં છું. અને કે રામ યાદ આવે, ભગવાનનું નામ છે ને એટલે યાદ આવે મને, પણ ગડમતલ થઈ જવાય. તેવી રીતે આ બધી તર્ક વિતર્ક અવિવેક પછી દલીલ શંકા કુશંકા આ બધાને ગાણ પણ વ્યાપક ત્યારે. એટલે જે પેલાનો વિષય છે, તટસ્થાનો વિષય છે, એમાં મદદ કરવા કઈ છે બિચારી બુદ્ધિ, તેને વિરોધ કરે છે. આ બધી બુદ્ધિને ઉશ્કેરીને આ બધા આજ વિરોધ કરે છે ત્યારે તટસ્થાને બહુ પંચાત પડે છે. બીજા બધાને સમાવવા સહેલા છે. મન છે, બુદ્ધિ છે, પ્રાણ છે, અહમ છે, આ બધાને સમાવવા સહેલા છે, પણ બુદ્ધિને સમાવવી રેશનલી પાછી એ સમાવવી બહુ અઘરી છે. બુદ્ધિને એ ઘડી ભર માનશે, પાછી ઉછાળો માનશે, ના ના બરોબર નથી આ તો. એક વખત એ કન્વિન્સ થઈ હોય કે આ બધું બરોબર છે તો પણ પાછી ફરીથી ઉછાળો એ મારે છે, એવું બુદ્ધિનું કામ છે. ત્યારે પાછું બુદ્ધિ પછી એની સાથે જયારે કામ કરવા લાગે છે સહકારથી માની જઈને ત્યારે તો કામ બરોબર ચાલે છે. પાછું ઉઠલો ખાય છે ત્યારે પાછી સમત્વ એને સમજાવવાનો પ્રયત્ન કરે છે, અને પાછી સમજી પણ જાય છે. કારણ કે બુદ્ધિ પોતે સમજવું છે, અને જે તર્ક દલીલ સામું કરે તે પોતે સમજી શકે એમ છે, અને પોતાનું ખોટું હોય તે પણ સમજી શકે એમ હોય છે. જડ એનાથી મૂકી દેવાતું નથી એ વાત સાચી, પણ એ સમજી શકે છે એ પણ એટલું જ સાચું. એટલે એ સમજી શકે છે એટલે જાણે કે સારું મારી વાત બરાબર નથી, એ સમજી જાય છે. અને ત્યારે પણ પછી પણ આ પાછા શંકા કુશંકા તર્ક દલીલ આ પછી આ બધા એને બુદ્ધિને આજે એનું હરાવડું પણ બુદ્ધિનું થયું છે એને મદદ કરે છે. એને 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 મદદરૂપ ઉચ્ચ પ્રકારના સ્થિતિમાં મદદરૂપ થવાને તૈયાર હમણાં હોતા નથી, એટલે એને પાછા પાડે છે બુદ્ધિને. એટલે પાછી બુદ્ધિ ઊંડું આડું ઊંડું વિચારે, એટલે પાછું તટસ્થાનું કામ વધે, એ પાછી એને પાછી સીધી લાવે છે. કારણ કે એ એવી મદદગાર છે કે એના વિના એને ચાલે એવું નથી, એવી મદદગાર છે બુદ્ધિ આ ઉર્ધ્વ ક્ષેત્રમાં જવાને માટે. વધારે વધારે મદદગાર જો કોઈ મન બુદ્ધિ ચિત્ત પ્રાણમાંથી હોય તો બુદ્ધિ જ બુદ્ધિ જ. એટલે બુદ્ધિને એમાં ઠારવા માટે તટસ્થા બહુ મદદ કરે છે. એ અવળી ચાલી કે એને પકડે, એને સમજાવે, અને યોગ્યતાપૂર્વક વિવેકપૂર્વક બધા સાધનો સાથે એને સમજાવીએ તો એ સમજાય, અને પછી સમજાય તો એ સીધે માર્ગે ચાલે, પાછી એ ઉથલો ખાય. એવા એવા ઘણા ઉથલા ખાધા પછીથી આ બુદ્ધિ યોગ્ય પ્રકારની થાય છે. આ દેવ અસુરનું જે યુદ્ધ છે તે આ તટસ્થાના, આપણે જયારે તટસ્થાના ક્ષેત્રમાં પૂર્ણ થવા જઈએ છીએ ત્યારે આ યુદ્ધ ખેલાય છે. અને તે બહુ કાળનું યુદ્ધ છે, ભયંકર યુદ્ધ છે એ કાળનું. એ તે વખતે મર્દાની, સાહસ, હિંમત, ધીરજ આ બધા ગુણોની આપણને બહુ જરૂર પડે છે. એકમાં ચિત્તી રહેવું તે કાળે એ આપણને બહુ બહુ મુશ્કેલી વાળું કામ હોય છે. તે કાળે શરૂ શરૂમાં તો આપણને વાંધો આવતો નથી, પણ તે કાળે ઘણો વાંધો આવે છે. તે આ બુદ્ધિના આવા તત્વોથી, બુદ્ધિના જે મદદગારો જે છે તે બધા બુદ્ધિની સાથે એકરૂપ થયેલા નથી. બુદ્ધિ સમજી ગઈ છે કરી કે આવી રીતે જવામાં જ ફાયદો છે, પણ એના જે મદદગારો છે તે પૂરેપૂરા શંકા વાળા સમજ્યા નથી. તે વાડે ઘડીએ આવી જાતના હુમલા કરે છે. આ એક વાત કહેવાની કાલે રહી ગઈ. અને બીજી એક વાત કહેવાની રહી ગઈ હતી કે તાટસ્થ થવાનું શેને માટે, કેમ છાતી થવાનું, છાતી એ છૂટે છે એ પણ આજે મેં કહ્યું કરું. પણ એ જ્યાં સુધી તમારું ધ્યેય 100% આ માર્ગ તરફ જવાનું નિશ્ચિત નહીં થાય ત્યાં સુધી આ જાતની તાટસ્થતા પ્રગટ હોય આપણામાં કોઈ કારણ શક્ય નથી. એનો અર્થ એમ નથી કે આપણે જીવ સ્વભાવમાં આવીએ તોય આપણામાં તાટસ્થતા નથી, એમ નહીં. તોય છે ખરી, તોય તાટસ્થ બુદ્ધિથી આપણને ઘણું બધું સૂજે છે, બતાવે છે. પણ ત્યારે તાટસ્થ બુદ્ધિ તે પ્રકારની છે, એ ઉર્ધ્વ પ્રકારની નથી. પણ છે ખરી, આપણામાં આ દશામાં છે ખરી, કારણ કે ઘણું બધું તટસ્થ હોવાથી એ આપણને ઘણું બધું બતાવે છે, ઘણું સમજાવે છે માનસિક રીતે. અને એ આપણા જીવનના ક્ષેત્રમાં કામ કરનારી વૃત્તિ છે.